તારીખ 15-10-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 525 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 225.
પુરુષાર્થ થાય એ પ્રકારનો જે પુરુષાર્થ થાય એ દિનેન્દ્ર ભગવાને લખાયું છે. દિનેન્દ્ર ભગવાને તેનો પ્રશંસા કરી છે, કેમ કે તે કોઈ પ્રતિબંધપણાને પામતો નથી, તે બંધાતો નથી. જ્ઞાનીનો પણ પુરુષાર્થ લખાયો છે એમ કહે. જ્ઞાને થયા એટલે પ્રમાદમાં રહે તો પણ એને વાંધો નથી એવી વાત નથી કરતા, તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી. જ્ઞાની પુરુષને પણ પ્રમાદ કર્તવ્ય વચના મૃતમાં બીજું બેનશ્રીનું એક વચન છે કે જેમ ચક્રવર્તીને એની આયુધશાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ થાય ત્યારથી એ ચક્રવર્તી જણાય છે, એને ચક્ર વર્તે છે. કુનિના ઉદયમાં જન્મથી ચક્રવર્તી નથી, પછી છ ખંડ સાથ છે. તો ચક્ર ઉત્પન્ન થયું એટલે હવે વાંધો નથી એ પ્રકારના પરિણામ એને થતા નથી. જેવા એને સમાચાર મળે છે કે ચક્રની ઉત્પત્તિ થઈ એટલે તરત જ હુકમ કરે છે, પછી પગલાને બેસી રહેતા. એવો શબ્દ વાપરો છે, ચક્ર ઉત્પન્ન થયા પછી પગલાને બેસી ન રહે, પછી એમ કે ચાલો છ ખંડ ને સાધવા નીકળવું પડે, હવે તૈયારી કરો બધા, હું આગળ ચાલુ છું, ચાલો મારી સાથે સાથે બધા પાછળ પાછળ. એમ આ સમ્યક દર્શન છે, એક ચક્ર છે, ભાવને કાપવાનું એક ચક્ર છે, ભાવ ભ્રમણને કાપે છે. એ ચક્ર ઉત્પન્ન થયા પછી જ્ઞાની જીવ પગલાવીને બેસતા નથી, પ્રમાદ કરતા નથી, પુરુષાર્થમાં પરાજીન થાય છે. એકદમ પુરુષાર્થ પરાયણ હોય છે, નાની હંમેશા પુરુષાર્થ પરાયણ જ રહે છે. શું કહે છે કે પહેલા વિજ્ઞાનના પરિચય પુરુષાર્થને ભગવાને પણ વખાણ્યો છે, એને પણ પ્રમાદ કર્તવ્ય નથી. અથવા પરભાવનો પરિચય જ્ઞાનીએ પણ કરવા યોગ્ય નથી, જ્ઞાનીએ પણ પરભાવનો પરિચય કરવો નહીં. એટલે કે વિશેષ રાગ ભાવમાં જ્ઞાનીએ પણ રહેવું નહીં, એને પણ વિતરાગ થવું છે ને, જ્ઞાનીને પૂર્ણ વિતરાગ થવું છે તો એને પણ રાગ છોડવો, રાગનો પરિચય ઘટાડવો. મુમુક્ષુમાં એ વાત કહીએ કે મુમુક્ષુને રાગનો પરિચય એટલે રાગમાં મૂળપણાનો અનિષ્ટ ભાવ એ છોડવા યોગ્ય છે, અને નિર્જ્ઞાનમાં મૂળપણો કરવા યોગ્ય છે. આ મુમુક્ષુની ભૂમિકાનો વિષય છે. જ્ઞાનીએ પણ પ્રમાદ કર્તવ્ય નથી અથવા પ્રભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમ કે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ હોવા કહેવા યોગ્ય છે. જ્ઞાન દશામાં પણ જેટલો રાગ વિશેષ તેટલો તેની જે આત્મધારા ચાલે છે, જ્ઞાન ધારા જે ચાલે છે, અંદરમાં પરિણતિ જે ચાલે છે, તેને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે. એનાથી વિરુદ્ધ છે એમ કહેવા યોગ્ય છે, કેમ કે આ મુક્ત ભાવ છે, આ બંધ ભાવ છે. સાધક દશામાં એક અંશે મુક્ત ભાવ છે, એક અંશે બંધ ભાવ છે, એનું મિશ્ર પરિણામ છે સાધકના. તો જેટલો રાગનો વિશેષ પરભાવનો વિશેષ પરિચય છે એટલો મુક્ત ભાવથી વિરુદ્ધ ભાવ વિશેષ વર્તે છે, અને તે પોતાની સાધનાને અનુકૂળ નથી, પ્રતિકૂળ છે. જ્ઞાનીને પ્રતિજ્ઞા પ્રમાદ બુદ્ધિ સંભવતું નથી, એમ જો કે સામાન્ય પદે શ્રી જીનાદી મહાત્માઓએ કહ્યું છે. જ્ઞાનેન્દ્ર પરમાત્માએ એ વાત કહી છે કે જ્ઞાનીને તો પ્રમાદ બુદ્ધિ હોય નહીં, એટલે પ્રમાદ કરવાનો અભિપ્રાય ન હોય. પણ એને પ્રમાદ ન થાય એવું નથી. આવી રીતે પ્રમાદ કષાયો બંધુના હેતુ છે, એમાં પ્રમાદ જ્ઞાનીને છઠ્ઠાગુણ સ્થાનમાં સુધી થાય છે. છઠ્ઠાગુણ સ્થાન સુધી જ્ઞાનીને પ્રમાદ કહે છે. સાતમા ગુણ સ્થાનને અપ્રમત્ત ગુણ સ્થાન કહેવામાં આવ્યું છે. છઠ્ઠું તો પ્રમત્ત ગુણ સ્થાન ગણ્યું છે, તો ચોથા વાળાએ તો વધારે ધ્યાન રાખવાની જરૂર છે એમ પોતે કહે છે. વાતો પોતા ઉપર લેવી છે ને એમને. તો જો જ્ઞાનીને પણ ભગવાને આ શિક્ષા આપી છે કે પ્રમાદ બુદ્ધિ તો તમે હોવી જ ન જોઈએ, પણ પ્રમાદ તારે કરવા જેવો નથી. પ્રમાદ અને પ્રમાદ બુદ્ધિમાં શું ફરક છે? કે પ્રમાદ બુદ્ધિ એટલે પ્રમાદ કરવાનો અભિપ્રાય. તો જ્ઞાનીને પ્રમાદ કરવાનો અભિપ્રાય ન હોય તો પણ એનો પુરુષાર્થ જેટલો મંદ છે એટલો પ્રમાદ તેને વર્તે છે. અને મંદ પુરુષાર્થના કાળમાં એ સાતમા ગુણ સ્થાનથી છઠ્ઠે ગુણ સ્થાને આવે છે. છઠ્ઠા ગુણ સ્થાનમાં તીવ્ર પુરુષાર્થ થતા વળી પાછા તે સાતમા ગુણ સ્થાનમાં અંતર્મૂર્તને વિશે આરૂઢ થઈ જાય છે. એવી મૂળ દશા છે. કોઈ દીક્ષાલીઓ માટે મુનિ દશા છે એવું નથી. દીક્ષા લીધી માટે કોઈ મુનિ થયા એવું નથી, પણ પ્રમત અપ્રમત ગુણ સ્થાનમાં વારંવાર આવે એવી જેની આત્મદશા હોય એને મુનિ દશા કહેવામાં આવે છે. જ્ઞાનીને સામાન્ય પદે એવી વાત કહી છે કે પ્રમાદ બુદ્ધિ સંભવતી નથી, તો પણ તે પદ ચોથા ગુણ સ્થાને સંભવિત ગણું નથી. ચોથા ગુણ સ્થાન વાળાને તો બહુ જઘન્ય પુરુષાર્થ છે, ભલે જ્ઞાની થયા છે પણ ત્યાં તો ઘણો પ્રમાદ થવાની સંભાવના છે. કેમ કે એ વ્રત નથી ત્યાં. અરે સૂર્યન જોય તો એને નમસ્કાર મંત્ર રોજ બોલવો એવું પણ એને નિયમ નથી. નિત્ય નિયમ જાણે કહીએ કે ભાઈ નિત્યપણે પ્રભાતમાં સવારમાં ઉઠીને પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવો, નમસ્કાર મંત્રનો ઉચ્ચારણ કરવું, સ્મરણ કરવું. ઉચ્ચારણ ન કરે તો મનમાં સ્મરણ કરે પંચ પરમેષ્ઠીનું, એટલો પણ નિયમ ન હોય એવું જરૂરી. છતાં એને ચોથું ગુણ સ્થાન હોય, એને શુદ્ધાત્માનો અનુભવ હોય, એને શુદ્ધાત્માની શ્રદ્ધા હોય, એને ચારિત્ર એટલું બધું જઘન્ય છે. કેમ કે પ્રમાદ એ ચારિત્રનો પ્રકરણમાં જાય છે. ચોથા ગુણ સ્થાને તો ઘણો પ્રમાદ છે એમ કહે છે પોતે. માટે ચોથા ગુણ સ્થાને અપ્રમાદની વાત અમે ગણતા નથી. આગળ જતા ઉપરના ગુણ સ્થાને તે સંભવિત ગણ્યું છે, જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવો અને નિવૃત્ત હવે મુમુક્ષ કરે વાત ઉતારે. કે જ્યારે ચોથા ગુણ સ્થાનમાં પણ અમારી ગણતરી આ પ્રકારની છે પ્રમાદના વિષયમાં, તો પછી જે મુમુક્ષુ છે છતાં આત્મહિત માટે જેને કંઈક વિચાર ઉભો છે કે મારે હવે મારું આત્મકલ્યાણ કરવું છે, કરી લેવું છે, એવા વિચારવાન જીવને તો પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. જેટલો પરભાવનો પરિચય દૂર થાય એટલે પોતાની બાહ્ય પ્રવૃત્તિને સંક્ષેપ કરવો, ઓછી કરી નાખવી, કર્યા વિના ચાલે ન હોય, ન ચાલે હોય તે જ કરવી, પણ પોતાની ઈચ્છાથી, પોતાના રાગથી કે પોતાના શોખથી રાગની પ્રવૃત્તિ કોઈ વધારવી નહીં એમ કહે છે. અથવા વિચારમાં જીવે પરભાવનો પરિચિત કાર્ય છે એમાં એને ચિકાસ ઘટાડી નાખવી, એમાં ચીકણા એના પરિણામ ન થાય એ જાતને એની પ્રેક્ટિસ એને શરૂ કરી દેવી, ચીકણા પરિણામ ન થવા. પરિચિત કાળથી દૂર રહેવું અથવા બને તેટલું નિવૃત્ત થવું અને આત્મકાર્યમાં એને લાગી ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે. એ જીવો વિચારવાન છે, મુખ્ય છે, એને આત્માનું કલ્યાણ ખરેખર કરવું છે, અંતરથી ભાવના થઈ છે, એનો કોઈ અભિપ્રાય હોય છે કે મારે રાગ ઘટાડવો છે, રાગ મટાડવો છે, વિતરાગ થવું છે, માટે મારે રાગ જોઈએ, આ તો એનો અભિપ્રાય બુદ્ધિ થઈ જ ગઈ છે. ઘણો કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે, તથાપિ કોઈ પ્રારંભ દોષાત પરભાવનું પરિચય બળવાનપણે ઉદયમાં હોય, પ્રારંભ દોષાત એટલે પૂર્વ કર્મનો ઉદય આવી પડે, ત્યારે પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય, ઘણા કાર્યો આવી પડે, માથે આવી પડે, હો ત્યાં નિજ પદ બુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે એમ ગણીને નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી એમ મોટા પુરુષોએ કહ્યું છે. ત્યાં મોટા પુરુષોને યાદ કર્યા છે કે મહાપુરુષોની શિખામણ શું છે, એમનો ઉપદેશ શું છે, કે કદાચ પૂર્વકર્મના ઉદયથી તને ઘણા પર ભાવના કાર્યો કરવાની પરિસ્થિતિ ઊભી થઈ હોય ત્યારે તારે એમ ગણતરી ગણવી કે આવી સ્થિતિમાં તો નિજ સ્વરૂપમાં રહેવું, નિજ પદમાં રહેવું એમાં બહુ ઘણું કઠણ પડશે, મુશ્કેલ પડશે, નહીં રહી શકાય. આ એક આત્મકાર્યને પ્રતિકૂળ પ્રસંગ આવ્યો છે એમ ગણવું એટલે અરુચિત થાય. મારા આત્મહિતના કાર્ય માટે આ બાધાકારક ઉદય ઉભો થયો છે, પ્રભાવનો બી પરિચય કરવો પડે છે અને એમાં આત્મકલ્યાણ કરવું ઘણું કઠણ છે અથવા સ્વરૂપમાં સ્થિર થવું તે ઘણું કઠણ છે એમ ગણીને એમાંથી નિવૃત્ત થાય એવી ભાવના કરવી, જેમ આમાંથી છૂટી શકાય એવા એવી ભાવના રાખવી એ વખતે. ભાવના નિવૃત્તિની ભાવના તીવ્ર કરવી, પ્રવૃત્તિ વધે ત્યારે નિવૃત્તિની ભાવના તીવ્ર કરવી. આ પ્રશ્ન થાય છે ને, શું કરીએ ભાઈ, અમારે એટલું ઉદય દૂરે છે ને કે આટલા કલાક તો પ્રવૃત્તિ કરવી જ પડે છે, બંધન છે અમારે. નોકરી વાળાને બંધન હોય છે કે નહીં, તમારે 9 વાગે હાજર થઈ જાય, પછી આટલા વાગે છૂટાશે, વળી પાછો આટલા વાગે હાજર થઈ જાય, આટલા વાગે છૂટાશે, ત્યારે એને શું કરવું, અમારે શું કરવું, આ પ્રશ્ન ઉભો થાય છે. ચાલે એવું નથી, આમ કર્યા વિના અમારી પરિસ્થિતિમાં ચાલે એવું નથી, તો કે નિત્ય નિવૃત્તિની ભાવના કરવી. હું કેમ વહેલામાં વહેલી તકે નિવૃત્ત થાવ એ વિચારવું, એનો ઉપાય શોધવો અને એ ભાવનામાં એને રહેવું. ભાવના હશે તો ભાવના સફળ થશે, ભાવના નહીં હોય તો ભાવના સફળ. એ મહાપુરુષો એ કહ્યું છે, મહાપુરુષોની ભાવનામાં નિવૃત્તિમાં પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિની ભાવનામાં રહેવાની શિખામણ છે અથવા ઉપદેશ છે. નિવૃત્તિમાં પ્રમાદ વધી જાય, પ્રમાદ કોને કહો છો? આ બીજી પ્રવૃત્તિ એ પણ પ્રમાદ છે, બીજી જે સંસારિક પ્રવૃત્તિ છે એ બધો આત્મભાવ માટે પ્રમાદ છે. અને જેને નિવૃત્તિની ભાવના હોય તેને નિવૃત્તિ મળે તો એ આત્મકલ્યાણમાં સમય પસાર કરે વધુ ને વધુ, બીજા કાર્યોમાં એનો સમય પસાર થાય તો એને નિવૃત્તિની ભાવનાથી નિવૃત્તિ લીધી નથી, ઉદય ઉદય નિવૃત્તિ એને આવી પડી છે. વર્ષ 5% માણસો હોય છે કે પૂર્વ કર્મ નો ઉદય હોય છે એને પ્રવૃત્તિ કરવી ન પડે, વેપાર ધંધો નોકરી ન કરવા પડે, પણ નિવૃત્તિની ભાવનાથી નિવૃત્તિ લીધી હોય તો સમયનો સદુપયોગ કરે. નિવૃત્તિની ભાવના વગર ઉદય યોગે એની નિવૃત્તિ આવી હોય તો એનો સમય વેફા વગર રહેશે, વ્યર્થનો ઉપયોગ થશે, એને પ્રમાદ કહેવાય છે. માટે અહીંયા તો નિવૃત્તિની ભાવના વાળાની વાત છે. નિવૃત્તિની ભાવના ન હોય તો કઈ ને કઈ સમય ગમે ત્યાં ખરાબ કરવાનો છે, કેમ અંદર માં તો પરિણામ જાતા નથી, શું કહેશે? ઘણીવાર કોઈ કોઈ નિવૃત્ત માણસને પૂછીએ છીએ, સંગતમાં તો મોટાભાગના આપણા મુખ્ય ભાઈઓ બહેનો નિવૃત્ત જ છે, ત્યાં તો નિવૃત્તિ લઈને જ આવ્યા છે. પૂછીએ શું ચાલે છે તો કે શું કરીએ, અંદર તો જવાતું નથી, પછી આ કરીએ ને તે કરીએ, આ કરીએ ને તે કરીએ, કાંઈ ને કાંઈ બાહ્ય ક્રિયામાં લાગ્યા રહેવાનું થાય છે. એ પણ પ્રવૃત્તિ અને પ્રમાદ જ છે, એ પણ પ્રવૃત્તિ અને પ્રમાદ જ છે. અંદર જાઓ તે નિવૃત્તિ છે, પર ભાવથી ઉપયોગને નિવૃત્ત કરવો એમ વાત છે, એને અંતર નિવૃત્તિ કહેવામાં આવે છે. એમ તો થઈ શકતું નથી એમ કે શું જોવા મળે છે, એમ થતું નથી અમારાથી, પછી શું કરીએ, આ જ કરીએ ને, ખોટો અભિપ્રાય છે. અમારાથી અંદર રહેવાતું નથી માટે અમે બહારનું કાર્ય કરીએ, નહીં તો અમે શું કરીએ, કાંઈ અમે પાપના પરિણામ કરીએ, કાંઈ પાપની પ્રવૃત્તિ કરીએ, કાંઈ સંસારમાં વ્યાજીએ, સંસારી કાર્યોમાં લાગી જઈએ, એના કરતા તો આ સારું છે ને, અભિપ્રાયની દ્રષ્ટિએ ખોટું છે. જ્યાં સુધી અંદર ન જવાય ત્યાં સુધી બહારનું કર્યા કરવું, એમ કરતા કરતા વળી ક્યાંક નંબર લાગશે અંદર જવા માટે, પછી કરવું શું? આ પ્રશ્ન ઉભો થાય છે, વિષય ચાલે છે, વિચારીએ છીએ. અંદર રહેવાતું નથી, પણ અંદર રહેવાનો પુરુષાર્થ થાય છે કે નથી થતો? અભિપ્રાય તો એમ જ હોવો ઘટે છે કે અંદર ન રહેવાતું હોય તો અંદર જવાના પુરુષાર્થમાં રહેવું, પ્રયત્નમાં રહેવું, પણ એ પ્રયત્ન છોડીને બાહ્ય પ્રવૃત્તિમાં લાગી જવું નહીં, બાહ્ય પ્રવૃત્તિમાં જોડાઈ જવું નહીં, અથવા બાહ્ય પ્રવૃત્તિમાં ફસાઈ જવું નહીં. વ્રત શું બને છે? એ પ્રકારનો જેને ખ્યાલ નથી, વિચાર નથી અને અંતરમાં એવા પરિણામ નથી, એ જીવ નિવૃત્તિ લઈને બહારમાં કોઈ ને કોઈ શુભ યોગની પ્રવૃત્તિમાં ફસાઈ જાય છે. રોજ ઉઠીને આટલું કરવું, પછી આટલું કરવું, પછી આટલું કરવું, પછી આટલું કરવું, અને સમય હોય એટલે આરામ ના બીજો ટાઈમ તો થોડો વધારે મળી જ જાય આપોઆપ, પણ પછી પાછી કાંઈક ને કાંઈક શુભ ક્રિયા ગોઠવી નાખે, અને એટલું હું કરું છું એનો સંતોષ કહો કે એને દુષ્ટ અભિમાન કહો, શ્રીમદજીની ભાષામાં એને દુષ્ટ અભિમાન કહ્યું છે, અથવા સંતોષ લઈ લે છે. એ બધો પ્રમાદ જ છે, બીજું કઈ નથી, પણ એ બધું પ્રમાદમાં જાય છે. એની અંદરમાં જવાનો પુરુષાર્થ અને પ્રયત્ન ચાલુ કરવો જોઈએ અને ચાલુ રાખવો, શુભ પ્રવૃત્તિને પણ ગૌણ કરવી જોઈએ અને અંતરના પુરુષાર્થને મુખ્ય કરવો, એ મુમુક્ષુનું કર્તવ્ય છે. અલ્પકાળમાં અવ્યાજ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પર પરિચયથી નિવર્તવું જ ઘટે છે. અલ્પકાળમાં અવ્યાબાદ સ્થિતિ થવાને અર્થે હળવે હળવે કરવું છે એ વાત અહીંયા નથી. આ એક અભિપ્રાય હોય છે જ્ઞાનીનો, અથવા જ્ઞાની થવાના છે એવા મુમુક્ષુનો, કે અલ્પ કાળમાં મારે અવ્યાબાદ સ્થિતિ પ્રાપ્ત કરવી છે, પૂર્ણ થવું છે, પૂર્ણતાના લક્ષ્યને ઉપાડ કર્યો છે અને મારે પરિપૂર્ણ શુદ્ધ વિતરાગ થવો છે, એવી સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરીને, તીવ્ર પુરુષાર્થ કરીને જીવે પર પરિચયથી નિવર્તવું જ ઘટે છે. પર ભાવથી અને પર પરિચયથી એને નિવર્તવું જ ઘટે છે. પર પરિચયમાં કેટલું આવી ગયું, ઉદયમાં કાર્યો ઉપરાંત સંસારી જીવોનો પરિચયને પણ પર પરિચય કહેવામાં આવે છે. ઉદયના કાર્યોમાં જડનો પરિચય થાય છે કે આ ચીજ સારી છે ને આ ચીજ સારી નથી, આ મને ફાવે છે ને આ ફાવતું નથી. પણ બીજા સંસારી જીવોનો પરિચય એ પણ પર પરિચય જ કહેવામાં આવે છે, એનાથી તો નિવર્તવું જ ઘટે છે. હવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા શું કે છે, આસ્તે 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 આપણે નિવૃત્ત થઈ જઈશું. હવે એટલે આટલા નિવૃત્ત થયું પછી આટલા થયું એમ કરીને ગોઠવણ કરે અને એના ઉપર એનું વજન હોય, માર્ગ હોય, એ ખોટું છે. પરિસ્થિતિ જોઈને ક્રમ પડે તો પણ વાંધો નથી, પણ એના ઉપર એનું વજન હોવું જોઈએ નહીં. તો વજન ક્યાં હોવું જોઈએ, અલ્પકાળમાં મારે સાધવું છે, શીઘ્રપણે મારે નિવર્તી જવું છે, એ અભિપ્રાય છે, એને આગળ વધવું જોઈએ. હવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા જે પ્રકારે ત્વરાએ નિવૃત્ત થવાય, એકદમ શીઘ્રપણે નિવૃત્ત થવાય તે વિચાર કર્તવ્ય જગ્યાએ એમણે એવો પ્રશ્ન કર્યો છે. મોક્ષને કે જો તને આ જીવિકા ચાલે એ વ્યવસ્થા થઈ ગઈ છે, તારી આજીવિકા હોય તો દીકરાને 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 બધી વ્યવસ્થા કરવાનું છે, એમાં તારી આ જીવિકા ચાલે એટલી વ્યવસ્થા થઈ છે તો તારે તારા આત્માને પૂછવાની જરૂર છે કે એ જીવ હવે તારે વધારે રહેવાનું શું પ્રયોજન છે, કે આ પ્રવૃત્તિ તો છોડતો નથી અને મનુષ્યપણાનો અમૂલ્ય સમય ક્ષુદ્ર એવા થોડી આવક જાવકના કારણ પાછળ તારો આખું જીવન વ્યતીત, કલાકોના કલાકો મોટા ભાગનું જીવન વ્યતીત કરે છે. મનુષ્ય ભાવ જો વ્યવહાર છે વ્યતીત થાય તો તેની તેને મનુષ્યમાં કાંઈ ફેર નથી, તેની પણ વ્યવહાર છે જીવન વ્યતીત કરે છે. મનુષ્ય થઈને પણ જો એને વ્યવહાર છે જીવન વ્યતીત કર્યું તો તિરિંતને મનુષ્યમાં શું વિશેષ વિવેક રહ્યો, એના વિવેકમાં કાંઈ ફેર નથી, બંને સરખા અવિવેકી છે. પેલાનું તો જ્ઞાન મુંડાઈ ગયું છે, તિરિંતનું જ્ઞાન તો મુંડાઈ ગયું છે, પણ તું મનુષ્ય થયો તારું જ્ઞાન એ મુંડાઈ ગયું એમ કે છે. માટે હવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા જે પ્રકારે ભરાય નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે. પોતાને છૂટવું છે ને, આમ તો ભાગ તો પોતાને ઘૂંટે છે અને તેમ કરતા હવે કોઈ એમ કે નિવૃત્તિ એકદમ ઝડપથી લીધી, આગળ પાછળનો બહુ વિચાર ન કર્યો અને પ્રવૃત્તિ છોડી તો એની પહેલેથી તૈયારી કેવી હોય, એવા જીવની પૂર્વ તૈયારી કેવી હોય કે તેમ કરતા અશાતા આદિ આપત્તિ યોગ વેદવા પડતા હોય, અનુકૂળતાઓ ઘટી જાય અને શાતા ન રહીએ, શું કરવી ભાઈ. માનો કે કોઈ રોગ આવી ગયો, આપણે ઓપરેશન પૂરતી તો વ્યવસ્થા રાખીએ ને 5-25 હજાર ને, તો ઓછી રીતે કઈ દરેક આવી ગયું તો આજે તો ખર્ચો થઈ જાય મોટો, અને નહીં તો મોટી આપત્તિ આવી જાય તો કે એની પણ તૈયારી રાખી લઈએ. શું કે છે, કેટલી તૈયારી રાખવી. તેમ કરતા અશાતા આદિ આપત્તિ યોગ વેદવા પડતા હોય તો તેને વેદીને પણ એ મુશ્કેલીની તૈયારી એને પહેલેથી રાખવી. કેવી રીતે રાખવી? કે આવો કદાચ પ્રકાર ઊભો થશે પ્રતિકૂળતાનો, તો તે વખતે હું મારો પુરુષાર્થ વધારે પુરુષાર્થમાં આવીને હું મારું આત્મકલ્યાણ સાધીશ, પણ પ્રતિકૂળતામાં મારા પરિણામ હું બગાડીશ. મારો આત્મા અવ્યાબાધ સ્વરૂપ છે. અવ્યાબાધત્વ પ્રાપ્ત કરવા માટે આ માર્ગ મેં આ માર્ગની અંદર પ્રવેશ કર્યો છે, આ માર્ગનો મેં પ્રારંભ કર્યો છે. હવે આ આપત્તિ તો આવે છે કે અસાતા આવે છે, તો એ મારું અવ્યાબાધત્વ દ્રઢ કરાવવા માટે આવે છે. શા માટે આવે છે? જે અવ્યાબાધ સ્થિતિને મારે પામવું છે, એ સ્થિતિનો ભાવ મને વધારે દ્રઢ થવા અર્થે આ પ્રસંગ આવ્યો છે. હું મારા પરિણામ બગાડીશ નહીં. ત્યારે મેં વિચાર કર્યા, એના નિવૃત્તિ લઈ લીધી. આગળ પાછળ કઈ મારી વ્યવસ્થા નથી અને હું તો દુઃખી થઈ ગયો. બાવાના બે બગડ્યા. બાવાના બધા વગર બાવા એ બગાડેલા જ છે. એને બે ની બધા બગાડ્યા છે. એને અત્યાર સુધી તો બધું બગાડતો રહેલો છે. હવે બધું સુધારવાની વાત છે. એની પણ બધું સુધારવાની આ વાત છે. એવું વેદીને પણ પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. અને એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય. જરાય આત્મકલ્યાણ કરવાનું મારું કાર્ય જરાય છોડવા માંગતો પ્રવૃત્તિ હોય તો પ્રવૃત્તિમાં અને પ્રવૃત્તિમાં નિવૃત્તિની ભાવના રાખીને પણ એને નિવૃત્તિ હોય તો નિવૃત્તિમાં મારા આત્મકાર્યનો પુરુષાર્થ હું સતતપણે ચાલુ જ રાખવા માંગુ છું. કોઈ પણ ગૃહક્ષેત્ર કાય ભાવ હો, મારા કલ્યાણનું વિસ્મરણ કરવા દેવા માંગતો બહુ સારું માર્ગદર્શન આપ્યું છે આ પત્ર ની અંદર. જ્ઞાન નો બળવાન તારતમ્ય પણ થયો તો જીવને પર પરિચયમાં કદાચ સ્વાત્મ બુદ્ધિ થવી સંભવતી નથી. ત્યારે બળવાન જ્ઞાન દશા થાય છે ત્યારે તો એને પર ભાવના કાર્ય ઉદય ઉગ્યો હોય તો પણ એમાં આત્મબુદ્ધિ તો થઈ શકે. ભિન્ન ભિન્ન જાણે છે, વિબોધ રહે છે, અંતરમાં ક્યારે પણ પિતાપણો આવતો નથી. પાડોશીની ઉછેની લાવેલી ચીજમાં, પ્રસંગ પૂરતી લાવેલી ચીજમાં કોઈને પિતાપણો થતો. સારામાં સારી ચીજ માગી લીધી હોય, દાગીનો માગ્યો હોય, સારામાં સારી વસ્તુ માગી હોય, પ્રસંગ હોય તો મોટો પણ માગી લે. ભારે લાવવાના પૈસા નથી, પણ હવે એક દિવસ તમારો ઉપયોગ કરવો છે, સંબંધ છે, તો એને એમાં પોતાપણાની બુદ્ધિ થતી પારતી જ રહે છે. જરાય પોતાપણાનો રસ આવતો નથી. પોતાપણે રસ આવે એવું કેવી રીતે બને? માન છે કે આ ચીજ મારી નથી. બળવાન તારતમ્ય પણ થયો તો જીવને પર પરિચયમાં એટલે પર સંયોગમાં કદાપી સ્વ આત્મબુદ્ધિ થવી સંભવતી નથી. અને તેની નિવૃત્તિ થયેલ પણ જ્ઞાન બળવતી એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે. અને પર પરિચયની નિવૃત્તિ થાય ત્યારે તે પોતાના જ્ઞાન બળથી એકાંતમાં વિહાર કરે છે, પોતાનું આત્મસાધન સાધે છે. ક્યાંય સમાજની સામાજિક પ્રવૃત્તિમાં ફસાતો એમ કેવું? દેવગુરુ શાસ્ત્રની પ્રવૃત્તિ કરવી, તેનો વેપાર ધંધો નહીં કરીએ, નિવૃત્તિ લીધી. પણ દેવગુરુ શાસ્ત્રની પ્રવૃત્તિ તો કરવી કે નહીં? એ પ્રવૃત્તિમાં ફસાવું નહીં. સહેજે પોતાનું સાધન સાધતા સાધતા થાય તે થાય, ન થાય તે ન થાય, પણ એ વાત મુખ્ય કરવાની છે. પહેલું મુખ્ય પોતાનું આત્મહિત છે, પછી બીજું બધું છે. દેવ ગુરુ શાસ્ત્ર પછીની વાત છે, પહેલાની વાત નથી. જો કે આપણા દેવ ગુરુ શાસ્ત્ર તો વિતરાગ છે, જો રાગી હોત તો એને ખોટું લાગે, ખોટું લાગે. રાગી હોય અને અપેક્ષા વૃત્તિ વાળા હોય એને ખોટું લાગે કે મારી અપેક્ષા હતી પણ આ મારે મારા અપેક્ષા પ્રમાણે એને કઈ મને કર્યું. આપણા તો દેવ ગુરુ શાસ્ત્ર જ ઉતરાગે છે, એને કોઈ તારી અપેક્ષા
નથી.
એમ જ કે અમારો પણ એ ઉદ્દેશ છે. દેવ ગુરુ શાસ્ત્ર એમ કે છે કે અમારો પણ એ ઉદ્દેશ છે કે એ જે તું પહેલાના પહેલો તારો આત્મકલ્યાણ સાધીને અમારા જેવો થા. અમારે કોઈ જરૂર નથી, જરૂરિયાત વગરના થઈને અમે બેઠા છીએ. અમે કેવા થઈને બેઠા છીએ? અજરૂરત વાળા છીએ, જરૂરત વાળા અમે નથી. માટે તો અમારી ચિંતા કે અમારો વિકલ્પ કરીશ નહીં, તું તારા આત્મકલ્યાણનો જ એક વિકલ્પ રાખ, એમનો ઉપદેશ છે. સંસારના કાર્યો થી ઉખડી અને દેવ ગુરુ શાસ્ત્ર ની પ્રવૃત્તિ માં લાગી ગયો તો વિતરાગ હોવા છતાં દેવ ગુરુ શાસ્ત્ર એક તમાચો માર્યો. શિક્ષા આપ્યો તમાચો મારે, એટલે શિક્ષા આપ્યો. પેલા તો મારીને શિક્ષા આપવાની પદ્ધતિ હતી ને, ન આવડે તો છોકરાને મારીને પણ શીખડાવે એમ કહ્યું. એ શૈલી લીધી છે કે તું તારો આત્મહિત કર, અમારી સામે તારે જોવાની જરૂર, અંતર્મુખ થઈને તારા સ્વરૂપ સામે જો, તારા પરમાત્મા સ્વરૂપનું અવલોકન કર, અનુભવ કર, અમારી સામે જોવાની કાંઈ જરૂર. અમે પણ તારી સામે જોતા નથી, જો ધ્યાનસ્થ અવસ્થામાં બે બિરાજમાન કર્યા છે ને ભગવાનને, ધ્યાનસ્થ અવસ્થામાં જે બિરાજમાન કર્યા છે એમાં ક્યાંય આપણે સામે જોયે છે? આપણે સામે ભગવાન જોતા, આપણે સામે જોતા નથી. એ વગર કયો ઉપદેશ આપે છે કે તું પણ અમારી જેમ જ તારા સામે જો, અમારી સામે કે કોઈના સામે તો ન જો, એમ કે હા પાપ સ્વાર્થ થઈ જાય એટલું તારું આત્મકલ્યાણ સાધ, એમ કે છે. બીજાનું તો તું કરી શકતો પણ નથી, એમ કે છે. તને રાગ આવે બીજી વાત છે, પણ બીજાનું તું કરી શકે છો એ વાતમાં કઈ માર્ગ નથી. જો જીવ બીજાનું ભલું કરી શકે તો બીજાનું ખરાબ પણ કરી જ શકે, અને જો બીજાનું ખરાબ કરી શકે તો આ જગતમાં કોઈ કોઈને રસ્તા ઉપર હાલવા દે
નહીં.
જે ખરાબ કરી શકે શું કે તમારા પગ માથે લઈને આલો, જમીન ઉપર નહીં મૂકવા દઈએ, એમ જ કે તો પછી પગ ક્યાં મૂકવા, તો કે તમારા માથા ઉપર મૂકો પણ જમીન ઉપર નહીં, એમ જ કે. શું કોઈ પોતાના પગ માથા ઉપર મૂકી હશે? પણ જો બહુ જલ્દી હાલતી હોય તો એમ જ કરે, પણ એવું કોઈની જબરજસ્તી કોઈના ઉપર ચાલતી તો સારું કરવામાં, ન તો ખરાબ કરવા. જ્ઞાનનું બળવાન તારતમ્ય પણ થયું તો જીવને પર પરિચયમાં કદાપી સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થઈ પણ પરપરુષોની નિવૃત્તિ છે, પણ જ્ઞાન બળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે. પોતાના જ્ઞાનના પુરુષાર્થમાં રહીને, એકાંતમાં રહીને આત્મસાધન સાધે એમ થવા યોગ્ય છે. પણ એકાંતમાં રહીને પુરુષાર્થ સાધે એની વાત છે. પણ તેથી જેની દશા ઓછી દશા છે, એવી રીતે એકાંતમાં રહીને જે સ્વરૂપમાં સ્થિર નથી રહી શકતા, એવી જેની દશા ઊંઘી છે, ઓછી છે, એવા જીવને તો અવશ્ય પર પરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે. એને તો ઉપયોગ બહાર જવાનો છે. એને શું કરવું? એને સત્સંગમાં રહેવું, એને જ્ઞાની પુરુષના સંગમાં જાવું. જ્ઞાની પુરુષ ન હોય તો જે માત્ર આત્મકલ્યાણ સાધવા માંગે છે અને બીજું કાંઈ કરવા માંગતા નથી એવા મુમુક્ષુના સંગમાં જાવ. જેના સંગમાં જાવું એને તપાસી લેવા કે આની ભાવનાઓ અને આની ઈચ્છાઓ આત્મકલ્યાણ સિવાય બીજી ક્યાં ક્યાં દોડે છે. આના જીવનનું ધ્યેય એટલું આત્મકલ્યાણ કરવું એટલું છે કે બીજી કાંઈ બીજી પણ કાંઈ લપ લઈને ગડબડ કરીને બેઠો છે? આ એને તપાસી લો અને એના સંગમાં જાઓ. એ સિવાય બીજાના સંગમાં જાઓ એ પર પરિચય થઈ જશે અને આટલા પરિચયને સત્સંગ કરવામાં આવે છે. સતની પ્રાપ્તિમાં પુરુષાર્થવંત છે. સત સ્વરૂપને પ્રગટ કરવા માટે જે પુરુષાર્થવંત છે એવા જીવોના સંઘને સત્સંગ કરવામાં આવે છે. બસ આવી જ વ્યાખ્યામાં મુમુક્ષુ અને જ્ઞાની બધા આવી જાય છે. એક લાઈન છે બધાને, એનો સંગ કરવો, બીજાનો સંગ કરવો અને હોય તો છોડી દેવો. પર પરિચયને છેદીને તો છેદીને કે છોડીને સત્સંગ કર્તવ્ય છે કે જે સત્સંગથી સહેજે અવ્યાવાદ સ્થિતિનો અનુભવ થાય. આ સત્સંગ એને અવ્યાવાદ સ્થિતિનો અનુભવ કરાવશે. બહુ સારી વાત એ કરી છે આ સ્થળે એમને કે તને અંતર્મુખ થવાતું નથી કે રહેવાતું નથી એટલે તું એકલો નહીં રહી શકે. અટકરી ના રહીશ તો પાછું તકલીફ થશે. પણ જો તારે એવી પરિસ્થિતિમાં એ કક્ષાએ તું ન પહોંચ્યો હોય તો તું સત્સંગ કરી જશે. એ સત્સંગમાં તને અંદર રહેવાની પરિસ્થિતિ ઊભી થઈ જશે એ સત્સંગથી. કેમ કે સત્સંગમાં શું વાત ચાલશે કે અંદરમાં કેવી રીતે જવું, અંદરમાં કેવી રીતે રહેવું, સ્વરૂપનો આશ્રય કેવી રીતે કરવો. સ્વરૂપનો આશ્રય કરવામાં પોતાના પરિણામ ક્યાં ક્યાં કેવા કેવા પરિણામ બાધક થાય છે, કેવા પરિણામ સાધક થાય છે, આ બધો વિષય સત્સંગમાં મળશે. તેથી તને અંદરમાં જવાનું એ બાહ્ય સાધનથી પડશે. એ સત્સંગથી સહેજે અવ્યાવાદ સ્થિતિનો અનુભવ થાય છે. અવ્યાવાદ સ્થિતિ ક્યારે આવે? સ્વરૂપમાં ગુણ સ્થાને પ્રગટે અથવા સિદ્ધ દશામાં આવ્યા બાદ સ્થિતિ છે. આવ્યા બાદ તો પ્રગટ થઈ જાય છે ને, આજે 13માં ગુણ સ્થાને આવ્યા બાદ તો નથી પ્રગટ થયો. હજી ચાર જે અઘાતી રહ્યા એમાં આવ્યા બાદ તો આવરિત છે. હજી જ્ઞાનમાં આવરિત નથી, જ્ઞાનમાં ખોટું છે પણ દ્રવ્ય આવરિત છે. તો કે છે એ સ્થિતિ એ પહોંચી સમૂહ દર્શન થશે એમ ન કહ્યું. જે સત્સંગથી સહેજે ઉમિયાબાદ સ્થિતિનો અનુભવ થાય છે. પહેલા તારો ઉમિયાબાદ સ્વરૂપનો અનુભવ થશે કે મારું સ્વરૂપ જ ઉમિયાબાદ સ્થિતિ રહ્યું છે અને પછી એના ફળમાં પરિપૂર્ણ સ્થિતિ આવી જશે. જ્ઞાની પુરુષ જેને એકાંતે વિચરતા પણ પ્રતિબંધ સંભવતો નથી તે પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે. કેમ કે જ્ઞાની પુરુષને પણ અંદર રહેવાના ઉપયોગનો કાળ સૂક્ષ્મ છે અને તે સૂક્ષ્મ કાળ વચ્ચે પણ અંતરાળ ઘણો છે. જ્ઞાની જીવને પણ જ્ઞાની પુરુષને પણ નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ રહેવાનો કાળ થોડો છે, બહુ અલ્પ છે. અને ફરીને શુદ્ધ ઉપયોગ થાય વચ્ચે ઘણો કાળ જાય છે, તો એને શું કરવું? એકાંત મારીને વારંવાર શુદ્ધ ઉપયોગમાં આવે એવો પ્રયત્ન તો પહેલા કર્તવ્ય છે, અને એમ કરતા હોવા છતાં પણ શ્રીજ્ઞાની પુરુષ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે કે મને પણ બહારના ઉપયોગ જાય તો બીજો સંઘ ન હો, સત્પુરુષોનો જ સંઘ હો, અથવા સપના પ્રાપ્તિના ઈચ્છુક જીવોનો જ મને સંઘ હો, બીજાનો સંઘ મને ન હો, એમ ઈચ્છા રાખે છે. કેમ કે શા માટે એમ કરે છે? કે જીવને જો અવ્યાવાદ સમાધિની ઈચ્છા હોય તો સત્સંગ જીવો કોઈ સરળ ઉપાય સરળવા માંગે છે. જો તમે અવ્યાવાદ સમાધિ થવાની ઈચ્છા રાખતો હો તો મારે મારામાં અવ્યાવાદ પણ રહી જવું છે, આ સમાધિમાંથી બહાર નીકળવું નથી, તો એમાં સત્સંગ જેવો બીજો કોઈ સરળ ઉપાય નથી. બાકીના બધા ઉપાય અઘરા છે, એમને છે આ સરળ ઉપાય છે. નિમિત્ત અપેક્ષા એ વાત છે, નિમિત્ત અપેક્ષા એ બીજા બધા નિમિત્તો કઠિન માર્ગના છે, આ એક જ સરળ ઉપાય છે. એના જેવો કોઈ બીજો સરળ ઉપાય નથી. આમ હોવાથી દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે ઘણી વાર અને ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની ઈચ્છા વર્ધમાન થયા કરે છે. અમારી આ સ્થિતિ છે, આ રીતે અમારી સમજણ હોવાથી, આમ હોવાથી એટલે અમારી સમજણ આવી હોવાથી પ્રતિદિન અને પ્રસંગે પ્રસંગે ઘણી વાર ક્ષણે ક્ષણે અમને સત્સંગ આરાધવાની ઈચ્છા વધતી જાય છે. ઈચ્છા છે એમની, પણ અમારી ઈચ્છા એ વધતી જાય છે, વર્ધમાન થતી જાય છે. એ જ વિનંતી. અહીંયા તો પ્રશ્ન થાય છે કે એમને આટલું બધું સત્સંગનું ને સત્પુરુષનું કેમ મહાત્મ કરે છે? એટલું કોઈ સત્પુરુષ મજા નથી, પ્રસંગ છે એમના જીવનની અંદર, પ્રવૃત્તિમાં પડી ગયા છે. 22 વર્ષથી 20-21 વર્ષથી વેપારમાં લાગી પડ્યું છે, કુટુંબની પરિસ્થિતિ એવી હતી, અને 2-3 વર્ષમાં જ્ઞાન દશા પ્રાપ્ત થઈ ગઈ. વૈરાગ મુકર રૂપ ભૂમિકામાં તો વૈરાગ્ય વગર જ્ઞાન દશા થાય નહીં, એમાં અનુભવે વૈરાગને વધાર્યો, પારમાર્થિક વૈરાગ થઈ ગયો. સત્સંગનો યોગ નથી રહેતો, પણ એમની અંદરની સ્થિતિ શું છે? 27મી વર્ષે એમ લખે છે કે અમને દિન દિન પ્રત્યે સત્સંગ આરાધવાની ઈચ્છા વર્ધમાન થયા કરે છે, વધતી જાય છે અમારી આ ઈચ્છા. નથી મળતો એટલે ઘટી જાય એમ છે, ઉલટાની વધે છે. એ જ વિનંતી છે. કોના પર પત્ર લઈશ? શ્રી સૂર્યપુર સ્થિત સત્સંગ યોગ્ય આત્મનિરીક્ષક શ્રી લલ્લુજી પ્રત્યે પાછળથી જે લઘુરાજ સ્વામી કહેવાના, એમનું મૂળ નામ સંસારમાં લલ્લુભાઈ સાધુ થયા પછી લલ્લુજી, સારા પાસેના સાધુ હતા ને એટલે ત્યાં નામ નથી બદલતા એ લોકો. શ્રી મોહમણ ક્ષેત્રથી જીવન મુક્ત દશા ઈચ્છુક પોતાની વાત શું કરે છે? જીવન મુક્ત દશા ઈચ્છુક, એને અરિયંત પદ કહેવામાં આવે છે. 13મું ગુણ સ્થાન છે એમાં જીવન મુક્તિની દશા છે. આ દેહે જીવન આયુષ્ય રહેવા છતાં પણ મુક્ત દશા આત્માને વર્તે છે, એ દશાના ઈચ્છક આત્મસંતિપૂર્વક પોતાનું નામ હશે યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ તમારા લખેલા બે પત્ર પહોંચ્યા છે. હાલ કઈ વધારે વિસ્તારથી લખવાનું બની શક્યું નથી. ચિત્ત સ્થિતિનો વિશેષ પ્રવેશ તે કાર્યમાં થઈ શકતો. આત્માકાર વર્તતું ચિત્ત બાહ્ય પ્રવૃત્તિમાં તદ્દન અરુચિ, પણ વેપાર ધંધામાં એકદમ અરુચિ છે. અંદરની સ્થિતિ ઘણી ગાઢ થતી આવે છે, તેથી પત્ર લખવામાં પણ મારા ચિત્તનો ઉપયોગનો પ્રવેશ થતો નથી. કેવી ચિત્તની દશા હશે? સાધારણ જીવને તો એનો અંદાજ આવવો મુશ્કેલ છે, અનુમાન કરવું પણ મુશ્કેલ પડે એવું છે કે તો પછી એ ચિત્તની દશા કેવી હશે. કે એ કાગળ લખવો હોય તો પણ ઉપયોગ કામ કરે નહીં. અંદરની જ્ઞાન ધારાની, આત્મધારાની સ્થિતિ કેવી ઉગ્ર હશે? એટલો જોરદાર કરંટ ચાલે, ઉપયોગ બાહ્ય કાર્યની અંદર અવ્યવસ્થિત થઈ જાય, કામ કરી શકે નહીં, એવો કરંટ ચાલતો. 10 વર્ષની સાધક દશામાં એક ભાવ બાકી રહ્યો, એટલું કામ કર્યું. એટલા અચારિત્ર ના મૂલ્ય કાપ્યા છે. 10 વર્ષમાં તો ચારિત્ર નથી લઈ શક્યા, પણ અચારિત્ર ના મૂલ્ય કાપી નાખ્યા. બહારના લોકો એમ જાણે કે આ તો ગૃહસ્થી છે, વેપાર ધંધો કરે છે, મોટા મોટા પરદેશ સુધીના વેપાર ખેડે છે. એ જમાનામાં ફરજનું કામ કરતા, અત્યારે કરું તો માણસને નવાઈ લાગે છે. ધંધો તો એ કરતા હતા કે ભવ ભ્રમણ ને કાપવાનો ધંધો કરતા હતા. એ વ્યવસાય હતો. ઓલામાં તો પ્રારબ્ધ ભોગવવા વચ્ચે બધાની વચ્ચે વિભાતા, એ સિવાય બીજો દેખાવ ખોટો હતો. અંદરની વાત કોઈ યોગ વાશિષ્ઠા જે રૂડા પુરુષોના વચનો છે તે સૌ અહંગતિનો પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. યોગ વાશિષ્ઠ એમને વાંચવાની ભલામણ કરી છે. એ જે રૂડા પુરુષોના વચનો છે એ વચનો સંસારથી નિવૃત્ત થવા અર્થે બહુ જ વૈરાગ્યક્ષમને ઘટાડનારા વચનો છે. તે સૌ અહમ વૃત્તિનો ભલે અન્ય મતમાં થયા છે તો પણ એ માર્ગના નજીક આવેલા જીવો છે, એટલે એને માર્ગાનુસારી પુરુષ, માર્ગાનુસારી કયા છે જીવો, એ જીવોને માર્ગાનુસારી કયા છે. સંપ્રદાય બદલીને જૈન સંપ્રદાયમાં આવે અને સંપ્રદાય બદલાવીના માર્ગાનુસારીની ભૂમિકામાં આવે તો પણ જ્યાં સુધી યોગ્યતા ન હોય ત્યાં સુધી માર્ગાનુસારીથી પણ પાછળ રહેવાનું બને છે. આ વિચારવા જેવો વિષય છે. શું જોવે છે? પણ દિગંબરમાં તો આવ્યો નથી, એમ નથી જોવાતો. યોગ્યતાનો અભ્યાસ બીજી રીતે કરવાનો હોય છે અને એ સમગ્રપણે કરવાનો હોય છે કે માર્ગની સમીપ કેટલો જીવ આવ્યો છે, એનું શું જોવાનું દ્રષ્ટિકોણ શું છે, દ્રષ્ટિ બિંદુ શું છે. એ જે આત્માનો સન્માર્ગ છે એની સમીપ જીવ કેવી રીતે આવ્યો છે, કે એ પ્રકાર એનામાં વર્તે છે કે સંપ્રદાય બદલવો એ કોઈ મોટી વાત નથી. મહત્વ બીજી રીતે આપી દે છે. વાર ન લાગે ને તો વગર થઈ જાય છે. ટૂંકા મારે તો પણ ફેરફાર કરે તો તેજી નો ઇશારો બસ છે, સંકેત માત્ર મળતા ગાડી એકદમ સ્પીડ પકડે એટલે એમ લીધું છે. એવા શબ્દો રૂડા પુરુષો ના વચનો છે એમ લીધું છે. યોગ વાશિષ્ઠ આદિ જે રૂડા પુરુષો ના વચનો છે તે સૌ અહમ વૃત્તિનો પ્રતિકાર કરવા પ્રત્યે વર્તે છે, તે દેહમાંથી અહમપણું છોડાવવા માટેના વચનો છે. પ્રકરણ લીધા છે બાલ્ય અવસ્થાની નિંદા, યુવન અવસ્થાની નિંદા, દેહની નિંદા, દેહમાં સ્ત્રી દેહ પુરુષ દેહ બેને પરસ્પર લીધું છે. પુરુષ માટે સ્ત્રી દેહ, સ્ત્રી માટે પુરુષ દેહ લીધા છે. ગર્ભા અવસ્થાની નિંદા એ આખા આખા પ્રકરણ જ લીધા છે. એ બધામાં દેહમાંથી અહમ બુદ્ધિ છોડાવવાની વાત કરી, અહમપણું કરીને નુકસાન કર્યું. ખાવું પીવું, દેહની પુષ્ટિ, દેહનો દેખાવ, સંવાર એ આદિ જે કાંઈ છે ઘણી નિંદા કરે છે, ખૂબ ખૂબ નિંદા કરે છે. એના ફળમાં નરક આદિ જતી લીધી છે. તે અહમ વૃત્તિનો પ્રતિકાર પ્રત્યે પ્રવર્તે છે એ વચનો. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાય છે દેહમાં આત્મબુદ્ધિ થી હું ફલાણો ફલાણો, એવા અનેક પ્રકારે જુદા જુદા સંબંધ છે ત્યાં પોતાની કલ્પના કરી છે ભ્રાંતિ થી. આની સાથે હું આ માનો, હું આ માનો, હું આ માનો, હું તે પ્રકાર એ ભ્રાંતિ સમજી, એ ભૂલ અને ભ્રાંતિને ભ્રમણા સમજીને તે સંબંધીનું અભિમાન નિવૃત્ત કરવું, તે સંબંધીનું અહંકારનું નિવૃત્ત કરવું, એટલા માટે એ વચનો છે. એવા બહુ ઘણી ઘણી એટલા પ્રકારે લીધી છે, ઘણા પ્રકારે લીધી છે. એ જાતનો પ્રથમ વિશેષ છે લખનારનો, ઘણા પ્રકારે વાત લીધી છે. એક મુદ્દા ઉપર આખું પ્રકરણ લખે છે. આ જીવને બાલ્ય અવસ્થા છે એમાં ભ્રાંતિ ઘણી વધી જાય છે. રામચંદ્રજી નો દખલ દાખલ આવે છે ને, ચંદ્ર ને નીચે લાવી દો, શું કે આવી બધી ભ્રાંતિઓ થાય છે. બહુ મોટી ઉંમર થતા આવી ભ્રાંતિ નથી થતી, બાળકોને સૌથી વધારે ભ્રાંતિ દશા બાળક ને લીધી છે. એ ન થઈ શકે એ માની લઈએ, અશક્ય ને શક્ય કરાવવાના માટે કરજીઓ કરે એમ કે મારે અત્યારે ને અત્યારે ઢોકળા ખાવા છે. મેં ઢોકળા તો બે ચાર કલાક પહેલા તૈયારી કરી હોય તો થાય, બધાને રોટલી ખાવી છે એમ તમે જેમ રોટલી કરી દો છો ને એવું તો ઢોકળા કરી દો. તો મારે તો 5 મિનિટમાં જોઈએ, જે શક્ય ન હોય એને શક્ય કરવા માટે તોફાન કરે શાંતિથી. શું કહે છે કે એ બધું નિવૃત્ત કરવું એ સર્વ તીર્થંકર આદિ મહાત્માઓનું કહેવું છે. તીર્થંકરો એ પણ ભ્રાંતિ નિવૃત્ત કરવાનો ઉપદેશ આપ્યો છે. આપ યોગ વાશિષ્ઠ આદિના પણ એ વાત ભ્રાંતિ નિવૃત્ત કરવાની વિશેષ કરીને લીધી છે. અને તે જ વાક્ય ઉપર જઈએ વિશેષ કરીને સ્થિર થવાનો છે કે મને ક્યાં ભ્રાંતિ થાય છે, કયા કયા ઉંમરમાં મને ભ્રાંતિ થાય છે. ગળપણ ખાતા સારું લાગે છે તો કે ભ્રાંતિ થઈ. શું થયું? ભ્રાંતિ થઈ. કેમ? કે ખરેખર આત્મામાં એ જોવા રસને કાંઈ લેવા દેવા અનુપ્રેક્ષા યોગ એટલે વારંવાર એની ભાવનામાં લઈને મુખ્યપણે કરવાનું છે એમ કરીને એ વિષય ઉપર અહીંયા થોડું માર્ગદર્શન વિશેષ આપે છે.